Interviewing Mr. Ibrahim Wania on Wednesday, 31st of August 1994. Hmm. Tamaru naam, umar, ane tamaru janam kya thiyu? E badhi jankari aapso?
Ha. Ibrahim Ahmed Wania, Kholwad, District Surat, India ma janam thiyu.
Tamari umar ketli chhe?
25 May 1933.
તમે અહીંયા આવ્યા કયા વર્ષમાં?
અહીંયા એપ્રિલ 18, 1976.
તમારી ફેમિલીમાં તમે કેટલા માણસો હતા અહીંયા આવ્યા એની પહેલા અને અહીંયા આવ્યા ત્યારે કેટલા હતા?
અહીંયા બધા અમે સાથે આવ્યા, વાઈફ અને 7 દીકરા દીકરી, તેમાં 4 દીકરીઓ અને 3 દીકરાઓ.
તમે કયા ગામમાં હતા પેલા? અહીંયા
સીધા અહીંયા લેસ્ટર આવ્યા.
તમે લેસ્ટર આવ્યા, તમે ઝિમ્બાબ્વેથી અહીંયા આવ્યા. તમે હાઈફિલ્ડમાં રહેવાનું કેવી રીતના નક્કી કર્યું?
અમે કારણ કે અમારા બે ભાઈ અહીંયા 1962 આવ્યા હતા, તો આવ્યા ત્યારે એક મહિનો ભાઈના ઘરે, એનું નામ છે ફારૂક, 35 બેકવેલ સ્ટ્રીટમાં એક મહિનો રહ્યા અને ત્યાંથી એક વર્ષ સ્પાકન હો સ્ટ્રીટ ઉપર ન્યૂઝપેપરની દુકાન, ન્યૂઝ એજન્ટ દુકાન કરી અને ત્યાં એક વર્ષ રહ્યા. પછી ત્યાંથી 1977 તે દુકાન વેચીને સેન્ટ પીટર્સ રોડ 106 પર મૂવ થયા અને ત્યાં 1990 સુધી સેન્ટ પીટર્સ રોડ પર રહ્યા.
તો તમારા બધા ફેમિલીના બધા, તમારા દીકરા દીકરીઓ, તમે તમારા વાઈફ બધા સાથે હતા સેન્ટ પીટર્સ રોડ ઉપર?
સાથે હતા.
તો ત્યાં તમારું મકાન હતું?
હા, અમારું મકાન હતું.
કેટલા?
5 બેડરૂમ અને નીચે લાઉન્જ, ડાઇનિંગ રૂમ, મોટી કિચન, જેમાં બધા સાથે બેસીને જમી શકે અને 2 ટોયલેટ, 2 બાથ હતા.
એટલે બધી સગવડ સારી હતી. તમારા છોકરા પછી સ્કૂલમાં ભણવા જતા હતા કે કોલેજમાં?
એક મોટી દીકરી ત્યાંથી પોતાનું કોલેજનું બધું પતાવીને આવી હતી, એટલે તેનું ભણવાનું બાકી ન હતું. બાકીના 3 દીકરા 3 દીકરીઓનું ભણવાનું બાકી હતું, પણ મોટો દીકરો એ લેવલ કરીને આવ્યો હતો ઝિમ્બાબ્વેથી. જ્યારે નંબર 2 જે દીકરો હતો એ લેવલ કોલવીરમાં કર્યો, તેને ત્યાં જગ્યા મળી. અને બાકીના દીકરા દીકરીઓએ યુનિવર્સિટીના બાજુમાં વિગસ્ટન ગર્લ્સ હાઈસ્કૂલમાં ગયા અને દીકરાઓ કોલેજીએટ વિગસ્ટન બોયઝ તે વખતે હતી, સેપરેટ તેમાં ગણા.
તમારું પહેલી યાદી હાઈફિલ્ડની શું છે?
હાઈફિલ્ડ્સ બધું ડિપ્લેટેડ અને બધું સોર્ટ ઓફ કોન્ડેમ એરિયા હતું, કે જેને એ લોકો ડિમોલિશ કરીને પાછું રીબિલ્ડ કરે અથવા નવી સ્ટાઇલથી પ્લાન કરે. પણ જ્યારે આપણે અહીંયા આવ્યા અને જોયું કે પ્રોપર્ટીઓ બધી બહુ ખરાબ હાલતમાં હતી અને ભાવ પણ 2-3 હજારમાં ઘરો ટેરેસ હાઉસ હતા, તો સિટી કાઉન્સિલે જોયું કે આ લોકો બધા અહીંયા એક એરિયામાં છે, તો એ લોકોએ ગ્રાન્ટ સ્કીમ ચાલુ કરી અને લગભગ કોઈને 50% થી 100% સુધી ગ્રાન્ટ આપવાનું ચાલુ કર્યું અને એ પ્રમાણે પછી આપણા લોકોએ મહેનત કરીને આખો એરિયા બિલ્ટ અપ કર્યો અને સાથે સાથે રિલિજિયસ જગ્યાઓ, સોશિયલ એના માટે હોલો લીધા અને મસ્જિદ મંદિર બનાવ્યા.
તમારું જે મકાન હતું એ તમે વેચાતું લીધું હતું, પછી તમને ગ્રાન્ટ મળી રેનોવેટ કરવા માટે?
પહેલા આવ્યા ત્યારે તો કોઈ ગ્રાન્ટ નહીં મળી, દુકાન પર પોતાની વેચાતી લીધી હતી. એક વર્ષ પછી તે એરિયા જ્યારે રફ હતો એટલે તે દુકાન વેચી દીધી, કારણ કે ત્યાં તે સારો વસ્તીવાળા લોકો નહીં હતા, દારૂની એવું તેવામાં. તો ત્યાંથી પછી સેન્ટ પીટર્સ રોડ પર મૂવ થયા અને ત્યાં હજુ ગ્રાન્ટ ચાલુ નહીં હતી. તે એરિયા બહુ લેટ વર્ષોમાં, એટલે લગભગ લેટ 80s ત્યાં ગ્રાન્ટ સ્કીમ આવી. તે પહેલાં મે રોડ સાઉથ અને નાની નાની સ્ટ્રીટો હાર્ટિંગ્ટન વેઝલી હોલી નજીક, પછી બેકવેલ ચર્ચવર્થ એ બધી સ્ટ્રીટો પર ગ્રાન્ટ મળતી હતી ત્યાં મેલબર્ન રોડ.
તમારું પહેલું જે મકાન તમે લીધું એ કેટલાનું લીધું હતું?
એ મેં લીધું હતું 6,000 પાઉન્ડનું.
તમે ત્યારે નોકરી કરતા હતા કે તમારું પોતાનું બિઝનેસ?
દુકાન વેચ્યા પછી નોકરી કરતો હતો.
કઈ બાજુ તમે નોકરી કરતા હતા?
અમે ક્લેન્ડન પાર્કમાં એક ગોરાની ફેક્ટરી કપડાની હતી, એમાં કામ કર્યું વર્ષ દોઢ વર્ષ. પછી પછી ત્યાં જરૂર નહીં હતી તો ત્યાંથી મધર્સ પેટ બેકરીમાં 3 વર્ષ કામ કર્યું, અને તે પછી સેલ્ફ એમ્પ્લોય.
તમારી દુકાન શેની હતી?
ન્યૂઝ એજન્ટ ટુબેકો સ્ટેશનરી.
જનરલી
વાતાવરણ બહુ સારું હતું, અને જે પણ ડોસા ગોરા ઇંગ્લિશ પ્રજાના માણસો હતા એ પણ બહુ સારા સ્વભાવ રાખતા હતા અને સારી રીતના મળતા હતા. કોઈ તોફાન કે લડાઈ ઝઘડો ન હતો.
અને વેધર અહીંયાનું કેવું હતું?
વેધર જરા વધારે ઠંડુ હતું, અને તે વખતમાં સ્નો પણ જ્યારે અમે આવ્યા તે વર્ષે બહુ જ સ્નો પડ્યો હતો. એક વીક સુધી લગભગ બધા રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
કપડાં ને બધું ઇન્ડિયન જે તમારે જોતા હતા એ મળતું હતું?
એ મારી મસાલો એટલી બધી દુકાનો નહીં હતી અને એટલો બધા પ્રમાણમાં અને વેરાયટીઝમાં નહીં મળતું હતું, પણ ધીરે ધીરે પછી આવવા લાગ્યું.
અને લેંગ્વેજમાં ભાષામાં તમને તો ઇંગ્લિશ આવડતું હતું?
મેં ઇન્ડોનેશિયાથી આવ્યા હતા ત્યાં ઇંગ્લિશ જ ચાલતું હતું સ્કૂલમાં કે વાતાવરણ.
તમારા છોકરાઓને પણ કંઈ વાંધો નહોતો?
બલકે એ લોકોને આ બધી સ્કૂલોમાં મેં તમને વાત કરી આગળ ઉપર, તે જગ્યાએ કાયદેસર એક્ઝામ લખવી પડી હતી ત્યાં, અને તેમાં પાસ બહુ સારા માર્કથી થયા અને લોકોને પ્રેઝ કર્યા તે સ્કૂલ પ્રિન્સિપલે કે લોકોનું એજ્યુકેશન, કારણ કે રોડિસાનું એજ્યુકેશન સ્ટેન્ડર્ડ બહુ હાઈ, અને અહીંયા જે 25-30 વર્ષ પહેલાં જે ડિસિપ્લિન ને બધું હતું તે સ્ટ્રિક્ટ અને ડિસિપ્લિન ત્યાં હતી, તો એ બહુ ખુશ થયા હતા. અને એ જ સ્કૂલ અને એમાં ડેવિડ એટમરા અને એ લોકોએ પણ એજ્યુકેશન લીધું હતું.
તમે તમારું પછી નમાઝ વાંચવા અને પ્રે કરવા ક્યાં જતા હતા?
આ બંને સ્ટ્રીટ પર એક નાનું મકાન હતું, એમાં ત્યારે પ્રાર્થના કે પ્રે કરતા હતા, નમાઝ પડતા હતા, અને એમાં જ સાંજે છોકરાઓ પણ પડતા હતા દીનનું કે રિલિજનનું.
એટલે એ સગવડ તમારા માટે પછી આવ્યા પછી
થોડી થોડી હતી, પછી વધવા માંડી.
અને ત્યારે તમને આ ફરવામાં, ટ્રાન્સપોર્ટમાં ને બધી બીજી બધી સગવડ કેવી લાગી?
લગભગ ટ્રાન્સપોર્ટ ને ફરવાનું સગવડ એમ સારી હતી, અને હું આવ્યો ત્યારે મેં કાર લીધી હતી એટલે બહુ ખાસ મને પોતાને તકલીફ નહીં હતી, અને દુકાન હતી એટલે ત્યાં કાર જોઈએ.
અને બીજા બધા જે આજુબાજુમાં રહેતા હતા એ લોકો ના કેવા હતા હાલત?
બહુ એમ ખાસ પગારો તે વખતમાં નહીં હતા, અને જરા ગરીબી કે બધા લોકો કારને એફોર્ડ કરી શકે એવું તેવું હતું. પછી જેમ જેમ વખત વર્ષો વીતતા ગયા તેમ પગારો વધતા ગયા અને એ લોકોની હાલત પણ સારી થતી ગઈ.
ઈદ ને તમારા બધા તહેવારો હતા એ બધા તમે સેલિબ્રેટ કરતા હતા?
હા, અહીંયા ઓછી વસ્તી હતી અને કરતા હતા, અને બધા હળીમળીને ઈદ કે દિવાળીના કે ક્રિસમસના તહેવારમાં પણ એકબીજા સાથે ખાવાનું અદલાબદલી કરે, કંઈ બક્ષિસ એવું તેવું આપે.
એટલે એ તમે આ સ્પિની હિલ ઉપર ઈદનો મેળો થાય છે,
હા,
એની કઈ તમને યાદી છે? પહેલા પહેલા તમે આવ્યા ત્યારની?
પહેલા આવ્યા ત્યારે સ્પિન હિલ પાર્ક છે એમાં દર વર્ષે એને શું મેરી ગો રાઉન્ડ કે
ફનફેર
ફનફેર એ બધું આવતું હતું, અને લોકો બધા ભેગા થાય એટલે લાગે કે આ કોઈ ઉત્સવ છે.
બીજું કઈ આમ ધમાલ કી એવું કઈ?
ના, એ વખતમાં કોઈ કચવાટ કે ધમાલ ખાસ નહીં હતી, અને ચોરી પણ કોઈ ખાસ પ્રમાણમાં જોવા મને કે સાંભળવા નહીં આવતી હતી.
તમે રોડેશિયા મૂકીને કેવી રીતના ઇંગ્લેન્ડ આવ્યા?
એ બહુ સારો સવાલ છે. સ્મિથ યુડીઆઈ કરેલું ઇલીગલ, અને ત્યાં એ હું પોતે પણ આર્મીમાં ગયો હતો ફેડરેશન વખતે, ટેરિટોરિયલ આર્મીમાં. પણ સ્મિથના વખતમાં એવું હતું કે એ સીધા સ્કૂલમાંથી છોકરાને 16 વર્ષની વય થાય એટલે પ્રિન્સિપલ ત્યાં મિલિટરી પોલીસને ઇન્ફોર્મ કરે, અને તે મિલિટરી પોલીસ સીધો સ્કૂલમાંથી એને બોર્ડર પર લઈ જાય. એને ત્યાં એકાદ વીક ટ્રેનિંગ આપે, એને આપે, અને સીધા આફ્રિકનોના સામે લડવાનું, ફ્રીડમ જે ફાઇટ કે એ હતું તેનું, લિબરેશનના સામે. અને આપણા સાથે ત્યાં બહુ સખત કલરબાર કરતા હતા, આપણને માણસ પણ ગતતા ન હતા, અને આપણને કોઈ જાતના હેલ્પ કે ગવર્મેન્ટ તરફથી કોઈ ફેવર કે એવું કંઈ થતું જ નહીં હતું, બલકે એજ્યુકેશનને બધામાં ડિપ્રાઈવ કરતા હતા. તો ખાસ કારણ અહીંયા આવવાનું એ કે છોકરાઓનું એજ્યુકેશન નહીં બગડે, અને એ લોકો ને ત્યાં આફ્રિકન સામે લડવાનું, અને આપણને પણ આફ્રિકનના સાથે એમ ગણતા હતા. તો ખાસ કારણ તે જ હતું કે કોઈ ગરીબ આફ્રિકન કોમના ઉપર જુલમ કરવો તે છોડીને તેટલા માટે અહીંયા આવ્યા હતા કે છોકરાઓનું એજ્યુકેશન નહીં બગડે, નહીં એજ્યુકેશન.
અહીંયા તમે હાઈ ફિલ્ડમાં એજ્યુકેશન ને ઘરમાં બધું સગવડ હતી એટલે તમારી લાઈફ ત્યાં કરતા અહીંયા કમ્ફર્ટેબલ હતી?
નહીં, લાઈફ ત્યાં સારી હતી, કારણ કે ત્યાં પોતાનો ઇન્ડિપેન્ડન્ટ વેપાર હતો, અને ત્યાં સાહિત્યના રહેવાનું હતું. સાહિત્યના ફર્સ્ટ ક્લાસ બંગલો કે ઘરે તું નોકરો, ઘરમાં કામ કરતા હતા, હવામાન બહુ સારું. પણ છોકરાઓનું એજ્યુકેશન નહીં બગડે, લોકોની ખાસ એજ્યુકેશનની લાઈફ હતી, જિંદગી હતી, જુવાની હતી. તો તેના માટે સેક્રિફાઈસ કરીને અહીંયા આવ્યા, અને મેં આગળ કીધું તે પ્રમાણે અહીંયા વેધર બહુ ખરાબ 76માં 40 વર્ષ પર નહીં ઠંડી પડે એટલી ઠંડી હતી, અને એટલો સ્નો હતો. તો અહીંયા આવ્યા, અને એ લોકોને માટે સ્કૂલો અમે ચૂઝ કરવા માટે ગયા. તો જેવી રીતે આપણે કીધું તે પ્રમાણે ત્યાં વિક્ટોરિયા પાર્કની નજીકમાં ત્યાં સ્કૂલો, એટલે ત્યાં ચાલીને જવું પડતું હતું સવારમાં ઠંડીમાં, એટલે છોકરાને પણ નહીં ગમ્યું ને અમને પણ નહીં ગમ્યું.
પછી તમને કેટલા વર્ષ લાગ્યા અહીંયા યુઝ ટુ થતા?
2-3 વર્ષ પછી અમે યુઝ ટુ થયા, કારણ કે ત્યાં તો બહુ બાદશાહી જિંદગી હતી.
અહીંયા આવ્યા ત્યારે કઈ તમને મદદ હતી સરકારની તરફથી?
જરા પણ
તમને બેનિફિટ કે કઈ નહોતું મળતું?
બિલકુલ કોઈ જાતનું નહીં.
અને બીજું એ કઈ હેલ્પ નહોતું મકાન?
બલકે આવા ત્યારે ઇમિગ્રેશન કંટ્રોલ એક્ટ હતો, તો એરપોર્ટ પર પણ એ લોકોને ડિટેન્શન ક્વીન્સ બિલ્ડિંગમાં રાખ્યા આખો દિવસ. અને પછી બધી એમપીજી માર્શલને ઇન્વોલ્વ કર્યા, અને બધી વકીલને કામ સોંપીને 3 દિવસની રજા આપી, પછી વીકની રજા આપી, પછી મહિનાની રજા આપી, અને પછી પરમેનન્ટ રેસિડન્સ આપ્યો, અને પછી 5 વર્ષ પછી પૂરો હક આપ્યો.
પછી તમે હાઈ ફિલ્ડમાં જ મકાન લીધું, ને તમારે પહેલા દુકાન લીધી, પછી નોકરી કરતા હતા. તમારા વાઈફ ત્યારે કામ કરતા હતા કે ઘરે હતા? એ
તો આ બધાનું જમા કરવાને
ઘરે, છોકરાઓ એ બધા ઘરે હતા, ભણતા
હતા, એટલે એમના બધું દેખભાલ કરવાનું, એમને સંભાળવાનું, એમને માટે બધું ખાવા પકાવવાનું, જમાનું કરવાનું.
એટલે તમારા એકના જ ઇન્કમ માંથી આખું બધું ઘર ચાલતું હતું તમારું,
અને ત્યાંથી હું સારી જેવી રકમ લઈને આવ્યો હતો.
એટલે તમે ઓલરાઈટ હતા,
ઓછામાં ઓછા 8-10 હજાર પાઉન્ડ લઈને આવ્યો હતો.
તમારા છોકરાઓને અહીંયા આવ્યા પછી એ લોકોને કેવું લાગ્યું અહીંયાનું?
2-3 વર્ષ પછી અમે એ લોકો ભણવામાં લાગ્યા, અને સારું એ લોકોનું રિઝલ્ટ આવવા લાગ્યું, અને એ લોકોના એડવાન્સ લેવલમાં પણ બહુ સારા રિઝલ્ટ આવ્યા, અને એ લોકોની યુનિવર્સિટીમાં કોલેજમાં બધી જગ્યા મળી, અને ઉપરવાળાની મહેરબાનીથી છોકરાઓએ પણ ડિગ્રી મેળવી. મોટા છોકરાએ PhD પેટ્રોકેમિકલમાં કર્યું, તે પછીથી બીજા દીકરાએ ડેન્ટિસ્ટી બર્મિંગહામ યુનિવર્સિટીમાં કરી, અને તે પછીથી 2 દીકરીઓએ ફાર્મસી કરી, એકે અકાઉન્ટન્સી કરી, અને એક દીકરાએ અહીંયા લેસ્ટર યુનિવર્સિટીમાં મેડિસિન કરી, ડૉક્ટર બન્યો.
એટલે તમારા ફેમિલીમાં બધા પ્રોફેશનલ્સ છે?
જી હા.
સારું. અને તમે જ્યારે નોકરી કરતા હતા ફેક્ટરીમાં ત્યારે પગાર શું હતું તે અને કેટલા કલાક કામ કરતા?
લગભગ 45-48 કલાક કામ કરતો હતો પહેલા વર્ષે, તો 45-50 પર મળતા હતા. પછી એ છોડીને જ્યારે બેકરીમાં ગયો તો ત્યાં 12 કલાકની શિફ્ટ હતી, 2 વીક 12 કલાક એની દિવસની શિફ્ટ અને બીજા 2 વીક 12 કલાકની રાતની શિફ્ટ. અને એ શિફ્ટ શરૂ થતી હતી રાતના કે સાંજના 6 થી સવારના 6 વાગ્યા સુધી, અને એ જ પ્રમાણે દિવસના 6:15 થી સાંજના 6 વાગ્યા સુધી 12 કલાકની શિફ્ટ હતી. તો એમાં લગભગ 100-125 પાઉન્ડ ઘરે લઈને આવતા હતા.
એ ત્યારે કયું વર્ષ હતું જ્યારે આ બેકરીમાં તમે?
બેકરીમાં 78-79-80
ત્યારે તમારા એકય છોકરા કામ નહોતા કરતા?
ના, ત્યારે હજી ભરતા હતા.
હવે તમને હાઈ ફીલ્સ તમે જોવો છો તો કેવું લાગે છે ત્યારે ને અત્યારમાં શું ચેન્જીસ છે?
હવે ત્યાં દિવસે દિવસે બધા આ ચોરીના અને એવા પછી રેસિસ્ટ ક્લેશિસ બધા ઘણા થવા લાગ્યા, અને એરિયા પણ રનડાઉન થઈ ગયો. અને આજે તો હવે આ ટ્રાફિક હમ્પને આવું તો મૂકું છે, એટલે લોકો બહારથી ત્યાં આવવા માટે પણ ડરે છે કે એની કાર પણ ડેમેજ થઈ જાય ને એરિયા જરા ડેન્જર થઈ ગયો છે.
આમ હજી કમ્યુનિટી તમારા ત્યાં ઘણી છે અને બીજી આ મસ્જિદો ને
એ બધું બહુ સારું સગવડ થઈ ગઈ છે, અને તે હિસાબે સારું છે. પણ એકંદરે એરિયા હાઈફિલ્ડ જોવા જાઓ તો બહુ બીજા એરિયાને કમ્પેરમાં પછવાળે છે.
રહેવામાં તમે હવે ત્યાંથી મૂવ થઈને અહીંયા આવી ગયા છો તો તમને એમ લાગે છે કે અહીંયા સારું છે?
હા, અહીંયા વધારે સારું છે. ત્યાં નોઈઝ ને એવું બધું હોય છે, અને જેવીથી અમે આગળ કીધું એ પ્રમાણે શાંતિ કે સિક્યુરિટી માણસને બહુ નથી. ઘણા માણસો ત્યાંથી મૂવ આઉટ થઈ જાય છે, નીકળી જાય છે, ચાલ્યા જાય છે.
હવે તમને શું લાગે કે ત્યાં જે લોકો રહે છે હજી તમારા હશે ફ્રેન્ડ્સ જે હાઈ ફિલ્ડમાં રહે છે, એ લોકોને તમે મળો ને પહેલાનું તમને યાદ આવે તમે ભેગા રહેતા હતા તો તમને કેવું લાગે?
લોકો હવે આજે તો પૈસાની પણ લોકોને સગવડ થવા લાગી છે અને પગાર સારા મળે, એટલે ઘણા ખરા મુવાઓ ત્યાંથી નીકળી જાય છે અને બીજા એરિયામાં જાય છે. અને જે ફ્રેન્ડ કે સગાઓ છે એ લોકો પણ આ એરિયામાં કે બીજા એરિયામાં જવા ઈચ્છે છે.
એટલે જેમ જેમ માણસોને પૈસા અને સગવડ થાય છે એ ત્યાંથી બહાર વયા જાય છે.
અને બીજો કારણ એક એ પણ કે ફેમિલી પણ વધે છે, લોકોના દીકરા દીકરીઓને લગ્ન થાય છે, તો તે હિસાબે પણ ત્યાંથી.
બીજું તમને કંઈ યાદ છે આટલા વર્ષ જ્યારે તમે હાઈ ફીલ્સ રહ્યા, કંઈ ખાસ એવા દિવસ કે એવું કંઈક જે તમારા યાદીમાં રહી ગયું હોય, કંઈ એવી ઘટના?
ખાસ તો એવો કોઈ મારે પોતાને ખ્યાલ હોય એવો દિવસ નથી આવ્યો. બધી શોપિંગના હિસાબે સારી એવી દુકાનો આવી અને ઇન્ડિયન લોકોમાં કોમ્પિટિશન થવા લાગી દેશી લોકોમાં, તો લોકો દૂર દૂરથી ત્યાં શોપિંગ માટે આવે, કારણ કે તે લોકોને ઘણું વસ્તુઓ સસ્તા ભાવે અને વેરાયટીઝમાં મળે. અને ખાસ કરીને દિવાળીનો તહેવાર હોય તો સાંભળવા મુજબ આપણે સાંભળ્યું છે કે કોઈ દિવાળી જે લંડનમાં થાય છે, જે લેસ્ટરમાં થાય છે, એવી આખા બ્રિટનમાં કોઈ જગ્યાએ નથી થતી, અને લંડનથી સ્કોટલેન્ડથી ક્યાં ક્યાંથી લોકો અહીંયા ખાસ તે ઉત્સવ જોવા માટે આવે છે.
સાચી વાત છે. આમ હાઈ ફીલ્સ છે અહીંયા જે કમ્યુનિટી છે એ એક અલગ જ છે બીજી એરિયાઝ કરતાં, કેમકે ત્યાં બધા
જાતના
બધી કમ્યુનિટીઝ છે. તમારા આજુબાજુમાં જે હિન્દુઓ હતા અને બીજી બધી નાથના લોકો હતા એ લોકો સાથે તમારું કેવું હતું?
બધા સાથે હળીમળીને રહેતા હતા, હિન્દુ હોય કે પછી ખોજા હોય કે શીખ હોય કે ગોરા હોય, બધા એકબીજા સાથે એ લોકોના ઉત્સવ કે ફેસ્ટિવલ ડે હોય ત્યારે ગિફ્ટ એક્સચેન્જ કરતા હતા અને બહુ હળીમળીને એકબીજાને કોઈ હોલિડે પર ક્યાંય બહાર જાય તો ત્યાં સુધી કે ઘરની ચાવી પણ સોંપી જાય અને એકબીજાને સારું જે તેને સિક્યુરિટી વોચ કે નેબરહુડ વોચ કહેવામાં આવે એ પ્રમાણે સંભાળતા હતા એકબીજાની પ્રોપર્ટીને.
એટલે ત્યારે આમ વાતાવરણ સારું હતું. હવે તમને લાગે છે કે બધું
હવે ધીરે ધીરે નીકળતું ગયું અને જ્યારે દેશમાં પણ અમુક પેલું એમ ધમાલો થવા લાગ્યું તો અહીંયા પણ તેના છાંટા આવ્યા અને અમુક એવા દરેક કોમ્યુનિટીમાં હોય તો તેવા અમુક ઉછાચરા સ્વભાવના છોકરાઓ કે એવો હોય એ લોકોએ અહીંયા એવી ધમાલો ચાલુ કરી દે.
ભાઈ
ના ઘરે જાઉં તો ત્યાં બર્ને સ્થિત મસ્જિદ માં જાઉં છું.
ઈ મસ્જિદ માં બધું કેવી રીતના ચાલે છે?
બહુ સારી સગવડ છે અને સારું એ લોકો આપકીપ અને બધું કરી રાખે છે. કેરેન્ડન રોડ અને મેચન રોડના કોર્નર પર હતી અને લગભગ મારી જાણ મુજબ આજ સુધીમાં ચાલુ છે. હા, મારી જાણ મુજબ આજ સુધીમાં હું 25-30 લાઇબ્રેરિયન એના ટચમાં આવી ગયો છું. એકબીજા આવતા ગયા અને જેમ ત્યાંથી છૂટે થઈને
ઈ લાઇબ્રેરીમાં ત્યારે પહેલા જ્યારે તમે આવ્યા ત્યારે કોઈ એશિયન આપણા કામ કરતા હતા?
ના, એશિયન કોઈ કામ નહીં કરતા હતા તે વખતમાં અને ખાસ કરીને એશિયન મેગેઝિન કે બુક્સ કે કંઈ છાપા કંઈ મળતું કંઈ રાખતું નહીં હતું અને આપણે ત્યાં જવા લાગ્યા તો બધી રિક્વેસ્ટ કરી એ લોકોને પ્રપોઝ કર્યું કે આ તમે આવો લાવો પેલું લાવો અમે પણ અહીંયા રહીએ છીએ રેટ્સ ભરીએ છીએ તો એમને પણ કંઈક સગવડ મળવી જોઈએ. તો એ લોકો તે પ્રમાણે ધીરે ધીરે સગવડો કરતા ગયા.
હવે તો ત્યાં આપણા બધા ઘણા માણસો આવે છે
અને
ત્યાં લાઇબ્રેરી દૂર દૂર થી માણસો વિક્સટન ને ઓડબી થી આવે છે કારણ
કે ત્યાં બધી બહુ વેરાયટીઝમાં આપણી બુકો છાપાઓ કેસેટો બધું મળે છે અને એક ક્યાં સુધી કે એક બેન જે કામ કરતા હતા એમના હસબન્ડ મેયર થયા હતા તો એ પોતે પણ મેયરસ હતા અને ત્યાંથી પછી છૂટા થઈને હસબન્ડ સાથે તે આખું વર્ષ કે બે વર્ષ એમનો જે એ હતો તે ગાળો અને
ઈ કોણ હતા તમને નામ યાદ છે? એશિયન હતા.
હા, એશિયન
પરમાર.
પરમાર, હા,
ગોરધનભાઈ પરમાર ના ભાઈ. હા,
નવું શોપિંગ કોમ્પ્લેક્સ બનાવ્યું અને અહીંયા બહુ સારી સગવડ કરી બધું. અહીંયા બિલ્ડિંગ હતી, પોસ્ટ ઓફિસ અને બધી દુકાનો આવી ગઈ બેકરી ને.
ઈ જૂની લાઇબ્રેરી ની હજી તમને કઈ યાદ છે?
બનતા સુધી એ લોકોએ બંધ કરી અને ઇન્ડિયન કોમ્યુનિટીમાંથી લોકોએ માંગ કરી હતી રિલિજિયસના યુઝ માટે પણ સિટી કાઉન્સિલે ના પાડ્યા કર્યું અને ખબર નહીં હું ધારો ત્યાં સુધી હજી એ બંધ છે, કોઈને આપ્યું નથી.
હવે જે આ નવી હાઈફિલ્સ લાઇબ્રેરી છે એ તમે હજી યુઝ કરો છો? તમે કેટલી ફેરે જાઓ લાઇબ્રેરી?
હું વીકમાં 3-4 દિવસ જાઉં છું.
ત્યાં તમને કેવું લાગે છે? તમારા માટે બધી સગવડ
બહુ સારી સગવડો છે, ખાસ કરીને જ્યારે સ્કૂલ હોલિડે નથી હોતી ત્યારે ત્યાં આપણે સાહિત્યના બેસીને જે પણ વાંચવું હોય લિટરેચર બુક કે મેગેઝિન કે છાપા અને મેમ્બર થયા હોય કાર્ડ હોય તો આપણે બુકો લોન પર લાવી પણ શકીએ છીએ.
તો તમે અહીંયાથી બુકો ને કેસેટ ને બધું બોરો કરો છો?
કેસેટ તો હજી સુધી નથી બોરો કરી પણ બુકો લઈ આવું છું અને બધા લાઇબ્રેરિયન છે બહુ હેલ્પફુલ અને બહુ મદદગાર છે, સમજ લોકો છે.
અને આપણા વાળા છે એટલે હવે એમ ના લાગે આપણે જાય તો પી
અજા હું નહીં લાગે. અને જો કે ત્યાં બધા મિક્સ સ્ટાફ છે તે દ્વારા પણ બહુ ફ્રેન્ડલી અને બહુ મતાવડા છે.
તો તમે હજી અહીંયાથી છે ત્યાં જાઓ છો એટલે તમને અહીંયાની લાઇબ્રેરી ગમતી હશે ને કે અહીંયા નથી એટલે જાઓ છો?
હા, અહીંયા આ એરિયામાં નથી એટલે મારે ઘણી વખતે ટ્રાન્સપોર્ટ શોધવું પડે છે, છોકરાઓની કાર લઈને જવું પડે છે, ચાલતું જવું પડે છે, તો જરા છેતું પડે છે. પણ હવે લાઇબ્રેરી લોકોએ વાત કરી ત્યાં અને મેં બે ચાર વખત કાઉન્ટી હોલમાં પણ સજેસ્ટ કર્યું હતું મિસ્ટર ઉસ્માન ને મિસ્ટર સલીમ મલિકને એ લોકોને કે તમે આ ઇવિંગટન રોડ ઉપર કોઈ જગ્યાએ કેમ કંઈ નાની સરખી લાઇબ્રેરી નહીં ચાલુ કરો, કે જે મારા જેવા ઘણા એવા માણસો હોય છે કે જે લોકોને બહુ છેટું પડે છે, દૂર પડે છે, તો તે લોકો ત્યાં કંઈક બેસી શકે, પોતાનો ટાઈમ પાસ કરી શકે. તો સાંભળવા મુજબ એ લોકો ઇવિંગટન રોડ ઉપર કંઈ ચાલુ કરવાનું કામ શરૂ કર્યું છે.
થેન્ક યુ,
થેન્ક યુ,
તમારો ખૂબ ખૂબ આભાર તમારો આટલો ટાઈમ.
ના ના, વેલકમ.